અને વિષય છે તે બે પ્રકારના છે, એક સ્થૂળ અને બીજા સૂક્ષ્મ. તેમાં સ્થૂળ ક્યાં? તો જેની ઉપર પોતાને અતિશય ભાવ ન હોય, ને અભાવ પણ ન હોય, ને ન જોઈતા હોય, ને સહેજે આવે એવા જે વિષય તેને સ્થૂળ કહેવાય. તે ત્યાગ કરવા અતિશય કઠણ નથી. ને સૂક્ષ્મ વિષય ક્યાં? તો જેની ઉપર પોતાના મનને અતિશય રુચિ હોય, ને પોતાના મનને અતિશય ગમતા હોય, તે વિષય ત્યાગ કરવા ઘણા કઠણ છે. ને એમને ટાળવાનો તો એ મોટો ઉપાય છે જે સ્ત્રી, ધન, સ્વાદ, માન આદિક જે જે ઉપર પોતાના મનને રુચિ હોય, તે વિષયને વિશે દોષ બુદ્ધિનો અતિશય વિચાર થવા લાગે, ને તે મનગમતા વિષયનો ત્યાગ કરે, તે દોષ બુદ્ધિએ યુક્ત ત્યાગ કરે, ને મનમાં એ વિષયની દોષ બુદ્ધિની ગ્રંથિ પડે ત્યારે ટળે, ને ઉપરથી ત્યાગ કર્યો હોય તો એ વિષયનો જોગ ન હોય તો ત્યાગ રહે, ને જ્યારે એનો જોગ થાય ત્યારે એમાં બંધાય, અને દોષ બુદ્ધિની દૃઢતા થઈ હોય તો જ્યારે એ વિષય સાંભળે તે ભેળે દોષ બુદ્ધિની પણ સ્મૃતિ થઈ આવે, માટે એ વિષયમાં જોડાય જ નહીં. અને એમાં એમ દોષ દ્રષ્ટિ કરવી જે એ સ્ત્રી ધનાદિકને વિશે અનેક દુઃખ, કલેશ, પ્રયાસ, શોક, મોહાદિક રહ્યા છે, ને એમાં ત્રિકાળે સુખનો તો ગંધ પણ નથી. અને પોતાને આત્મરૂપ માનીને ભગવાનનું ધ્યાન કરવું તથા કીર્તન ગુણવર્ણન કરવા તેમાં જ પરમ સુખ રહ્યું છે. એ આદિક ભગવાનનું મહાત્મ્ય વિચારીને બીજા જેટલા માયિક સુખ, ભોગ, લોક ને દેહ તેમાં કેવળ દુઃખના સમૂહ નજરે આવે ત્યારે એ સૂક્ષ્મ વિષય ટળી જાય છે. અને વિષયાશક્તિ તથા દેહાભિમાન તથા કામક્રોધ માનાદિક દુષ્ટ સ્વભાવ તે કેના ટળે? તો જે ભક્ત જ્ઞાન, વૈરાગ્ય તથા ભગવાનનું મહાત્મ્ય એ આદિક સાધનને અભ્યાસે કરીને ધીરે ધીરે તે સ્વભાવને ટાળતો જાય, ને થોડો થોડો તે સ્વભાવ ટાળવાનો જે આગ્રહ તે રાખવા ઉપર નજર હોય, તો તે સર્વે ધીરે ધીરે કાળે કરીને ટળી જાય. જેમ ઘટગામીની તિથિ તે ધીરે ધીરે ઘટતી ઘટતી ક્ષય પામી જાય છે, તેમ તે દોષ મૂળમાંથી ઉખડી જાય. અને તે દોષ કેના ન ટળે? તો તે દોષને ઘટાડે તો નહીં અને મૂળગો વધારતો જાય, ને તે દોષ જેમ જેમ વધે તેવા સ્થાનક, પદાર્થ ને સંગ તેનું સેવન કરતો જાય, તેને તો તે દોષ વધતા જાય, ને તેથી અંતે તે સત્સંગમાંથી વિમુખ પણ થાય. જેમ વૃદ્ધિ તિથિ છે તે થોડી થોડી વધતી વધતી વધીને 60 ઘડીની થાય છે, તેમ તે દોષ વધતા જાય છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે દોષ વધે એવું આચરણ ન કરવું, ને જેવી રીતે તે દોષ ઘટે તેવી રીતના વિચારમાં રહેવું તથા તેવું આચરણ કરવું. અને જગતમાં મોટા માણસને તથા રાજાને સત્સંગ થાય તથા ઘણા માણસને સત્સંગ થાય તથા મંદિરમાં ને આચાર્યના ઘરમાં ઘણી ઉપજ વધે તથા મોટી આબરૂ થાય, પણ જો પોતાનો કોઈક સ્વભાવ વધી જાય ને સત્સંગમાંથી પાછું પડી જવાય તો તે સર્વે આપણા જીવના કલ્યાણને અર્થે શા પ્રયોજનમાં આવ્યા? એણે કરીને પોતાનું કાંઈ કલ્યાણરૂપ કાર્ય સિદ્ધ ન થયું. જેમ કોઈક માંદો પડ્યો તેને સારા સારા ભોજન, દૂધ, સાકર, ઘી હોય તે શા કામમાં આવે? તેમાંથી લગારે પણ ખવાય નહીં, તેમ તે સર્વે તેના કામમાં ન આવે. તે માટે પ્રથમ તો પોતાનો સત્સંગમાં અચળ પાયો થાય, ને દેશકાળાદિક વિષમ થાય તો પણ કોઈ રીતે પાછું પડાય નહીં એવો પોતાનો જીવ સાધને કરીને સિદ્ધ કરવો, ને પોતાનો કોઈ અયોગ્ય સ્વભાવ હોય તેની ઉપર દોષ દ્રષ્ટિ રાખીને તેને ટાળવાનો નિરંતર આગ્રહ રાખવો, ને એનો ઘણો ખટકો રાખવો, ને એમ કરતા કરતા સત્સંગ કરાવવો, ને સત્સંગનો મમત્વ રાખવો, ને ઉત્કર્ષ પણ યથાશક્તિ કરવો, પણ સ્વભાવની ઉપર તો દ્રષ્ટિ નહીં, ને કેવળ સત્સંગ કરાવવા ઉપર તથા વધારવા ઉપર નજર ન રાખવી. આટલી વાત સમજો ત્યારે જાણીએ જે એને સત્સંગના નોરની સમજણ આવી છે.